மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜீதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்ஜி આંખ 397 એનો સ્વાધ્યાય આપણો ચાલુ છે. ખંભાતના મુમુક્ષુએ ખંભાતના સંપ્રદાયમાં જે ચર્ચા ઉપડી છે અને એમાં જે વાદ પ્રતિવાદ થયા કરે છે એને લગતી એક વાત પરમ કૃપાળુ દેવને લખી જણાવી છે કે અત્યારે આ કાળમાં ક્ષાયિક સંકિત ન હોય. હવે એ પ્રશ્ન પાઠ ઉપરથી આવ્યો છે એ ત્યારે આવ્યો હશે કે કોઈએ ક્ષાયિક સંકેત છે એવું પ્રતિપાદન કર્યું હોય અને અમારા ગુરુ ક્ષાયિક સંકેત ધરાવે છે આ બીજી વાત કરી હોય. એટલે આગ્રહ, અભિનિવેશ, મતવાદ આ જ્યારે થાય ત્યારે તત્વજ્ઞાન વિવાદનું સ્વરૂપ પકડી લે. પરમ કૃપાળુ દેવ એમાં યોગ્ય માર્ગદર્શન મુમુક્ષુઓને આપે છે કે તમને કોઈ પુરુષની ઓળખાણ થઈ છે એ વાત સાચી છે, પણ તમે અત્યારે જેને આ પ્રકારની ભૂમિકા નથી એની સાથે આ વાત કરશો નહીં, અનુકંપા ખાતર પણ નહીં કરશો. તમને એને કદાચ ચિંતા થતી હોય તો પણ તમે એની વર્તમાન દશાએ જોતા તો નિરુપાય છો. આપણે કોઈનું કંઈ કરી દઈએ, કોઈને કંઈ સુધારી દઈએ, કોઈને કંઈ સમજાવી દઈએ, આવી વાત સહજપણે માન્ય છે માર્ગમાં, અતિરેકપણે માન્ય નથી. આગ્રહ નહીં, અભિનિવેશ નહીં, સહજપણે સરસ માર્ગ છે, આવા પુરુષ મળ્યા છે, જો એની ઓળખાણ થાય તો એના વચનમાં શંકા કરવા જેવું નથી અને એ પુરુષના વચનથી જીવનું કલ્યાણ થાય, આ સહજ ભાવથી વાત બરોબર છે. પુરુષ પ્રત્યેની ભક્તિ જાગે એનું ઓળખાણ થાય, પણ માત્ર એક વાતને આગ્રહ રૂપમાં પકડી લઈને જો મૂકવામાં આવશે તો આ કારગત નહીં થાય. અને થશે શું તો સામો પુરુષ સમજશે તો નહીં, પણ જે નથી ઓળખતો એવા જ્ઞાનીની પણ અવજ્ઞા કરશે. આ ના પાડે છે એ સમજાયા પછી તમારે એની સાથે કઈ રીતે વર્તવું તો તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. ત્યાં સુધીની આપણે વિચારણા કરી હતી કે શું કરવું, તો કે તમારા થકી એમને ક્લેશનું કારણ ઓછું થાય એમ કરજો. જો એમને ક્લેશનું કારણ વધશે તો એ કર્મબંધનું કારણ થશે અને તમારા નિમિત્તે આ થશે. માટે કે છે કે એવી વિચારણા કરવી તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. આપણે માર્ગમાં છીએ, હું માર્ગ પામ્યો છું, અન્ય પણ માર્ગ પામે, બધી વાત બરોબર છે, પણ જેને પમાડવો છે એમાં માર્ગ પામવાને બદલે ક્લેશ ન થાય એટલી કાળજી લેવી જરૂરી છે. હવે આગળ વાત કરે છે એને વાતને વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય ભાષે છે માટે લખીએ છીએ. તે એ કે આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી, તે અનુક્રમમાં વર્તવાનો લક્ષ્ય વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણ રાખજો. અમારા સંબંધી અને અમારા કહેવાયેલા કે લખાયેલા વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે અને તેના કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવા તે યોગ્યતાવાળું નથી. તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે તો બીજા જીવોને ક્લેશ આદિનું કારણ થવાય છે તે પણ હવે ક્ષાયિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. કેટલી સ્પષ્ટતા, કેટલી સ્પષ્ટતા અને કેટલું સ્પષ્ટ માર્ગદર્શન. હવે ભલામણ કરીએ છીએ તમને, તમે પ્રશ્ન પૂછ્યો છે આ કાળની અંદરની ક્ષાયક વગરની, હવે અમારી ભલામણ છે તમે સાંભળી લો. એ કહે છે કે સ્પષ્ટપણે લખવી અમને યોગ્ય લાગે છે કે અત્યારે જો આ સ્પષ્ટપણે નહીં લખીએ તો સંકેતથી સમજશો નહીં તમે, કેમ કે તમે આગ્રહમાં ખેંચાઈ ગયા છો, તમે પણ આવેશમાં છો, તમે આવેગમાં છો. જ્ઞાની હવે અહીંયા સ્પષ્ટ થાય છે. એ કહે છે કે આગળ અમે તમને જણાવ્યું હતું શું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી. કોના સંબંધી? પોતા, એટલે જ્ઞાની સંબંધી. એના સંબંધી અમારા સંબંધી વાત ઓછી કરવી બીજા જીવોને. આ ભલામણ હવે સ્પષ્ટ કરીએ છીએ. જો ભૂમિકા વિના ગમે તેવું સત ઊંચું હોય તો પણ કલ્યાણકારી થતું નથી, આપણને એ પણ સમજ આવવી જોઈએ. સાચું છે ને કહું છું ને? ના, સાચું હોય તો મૂંગો મર. જ્ઞાની કે છે કે ના, અમારા સંબંધી પણ તમારે વાત જેમ બને તેમ ઓછી કરવી, બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી. એ અનુક્રમમાં વર્તવાનો, અમે તમને જે કહ્યો તો વર્તવાનો લક્ષ્ય, એ જો વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણમાં રાખશો. જો તમે કદાચ ભૂલી ગયા હો, થોડો તમને એવો અભિનિવેશ આવી ગયો હોય અને કરા ઉત્સાહ પણ આવી જાય, ઘણીવાર અતિ ઉત્સાહ આવે છે, તો ઉત્સાહ આવી ગયો હોય તો એને જરા મંદ કરજો. એ કહે છે અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલા કે લખાયેલા વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે. માત્ર અમારા સંબંધી વાત કરવી એક, બીજું અમારો કહેવાયેલો ઉપદેશ તે, અને અમારા લખાયેલા વાક્યો તે, એ બધા સંબંધી હમણાં તમે શાંતિ રાખજો. બીજા જોડે બહુ વાત કરવાનું ટાળજો, કેમ કે માહોલ બદલાઈ ગયું છે આખું. જબરજસ્ત વિરોધનો એક વંટોળ ઉભો થઈ ગયો છે, અને જ્યારે જીવ આગ્રહમાં અભિનિવેશની અંદર આવેશમાં ખેંચાતો હોય ત્યારે એ સતની સાથે એનું અનુસંધાન બહુ દુષ્કર હોય છે, કારણ કે એને આગ્રહ વસ્તુનું સ્વરૂપ સાચું સમજવાની નજીક જવા દેતો નથી. આપણને એમ લાગે કે બહુ સાચી વાત છે, પણ સાચી વાતનો અત્યારે સાચા રૂપમાં સમજવા માટેનો અવસર હજુ પાક્યો નથી. આ કાળલબ્ધિ નામનો સમવાય છે જૈન દર્શનમાં. કાળલબ્ધિ કે સાક્ષાત જ્ઞાની પુરુષનો યોગ થયો હોય તો પણ એક જીવ પામી જાય છે અને એક જીવ રખડી મરે છે. તો જ્ઞાની કે છે અત્યારે એનો કાળ પાક્યો નથી, હજુ વાર છે. એ કાળલબ્ધિ શબ્દ એવો છે કે એને કોઈ સ્પષ્ટ રૂપની અંદર બતાવી નહીં શકે, પણ જ્ઞાનીના દ્રષ્ટિમાં આવે એવો એ શબ્દ છે. કે કાળલબ્ધિ નથી પાકી હજુ, એટલે એ સત્ય પરમ સત્ય હોવું એ પણ સ્પર્શ થવું મુશ્કેલ છે, પર સ્પર્શ નહીં થાય. કા તો કે હજી એનો કાળ પાક્યો નથી. તો કોઈ જીવોનો કાળ પાકવાનું પરમ કૃપાળુ દેવે તો આપણને એનું યુક્તિ બતાવી છે કે કાળ ક્યારે પાકે સાહેબ? તો કે જ્યારે પુરુષાર્થ કરે ત્યારે. પુરુષાર્થ ન કરે તો કાળ પણ ન પાકે, પુરુષાર્થ ન કરે તો ભવિતવ્યતા પણ તથારૂપ ન થાય, બોધને અનુરૂપ ભવિતવ્યતા ન થાય. પણ એ ભવિતવ્યતાનું અને કાળલબ્ધિના બહાના લઈને પુરુષાર્થ ન કરે કે અમે કાળ પાકશે ત્યારે પુરુષાર્થ કરશું, તો કાળ કોઈ દી પાકી નહીં. કેટલો કાળ ગયો? અનંતો કાળ ગયો. પણ પાકે છે ત્યારે એને અનંતના ગણિત સાથે સંબંધ નથી. એ ક્ષણ વારમાં જો તથારૂપ જોગ થાય તો આ ક્ષણે હમણાં જ તેને આત્મજ્ઞાન પ્રગટે. અરે એમાં કાળલબ્ધિનું ગણિત બદલાઈ ગયું, તથા ભવ્યતાનું બદલાઈ ગયું. જીવ સહજ વિચારમાં પરિણામ કરે તો તેને સમ્યક દર્શન થાય, મોક્ષને પામે. તો આ કાળલબ્ધિ, નિયતિ અને તથા ભવિતવ્યતા આ ત્રણ સમવાય એવા છે કે જેને સમજવા જ્ઞાનીની દ્રષ્ટિ જોઈએ. આપણે તો ભવ્ય છીએ, સ્વભાવની અંદર કોઈ વાત નથી, સર્વજીવ છે, સિદ્ધ સમ આ સ્વભાવ. અને પૂર્વકર્મનું જે સંબંધ છે એ તૂટે, એ તૂટે જ્યારે પુરુષાર્થ કરે તો. કર્મો અનંતના પણ જાય પણ પુરુષાર્થ કરે તો, નહીં તો કોઈ કાળે જાય નહીં. તો અહીંયા કાળ લબ્ધિની વાત પણ એટલી સરસ રીતે મૂકી છે કે અત્યારે કહેવા જેવો કાળ નથી. તો સાણા પુરુષે, ડાયા પુરુષે, વિવેકવાને, પ્રજ્ઞાવાને સમય પારખીને, સમય ઓળખીને ચાલવું. સત્ય છે એની પાસે, સમય નથી અનુકૂળ. તો આ વિવેક, આ પ્રજ્ઞા, આ એનું જે કંઈ કહીએ, આ મહાન પુરુષો જે છે એ કેવો યુગ ધર્મ બતાવે, યુગને અનુરૂપ એ વાત મૂકી દે. ક્યારેક સંક્ષેપ થઈ જાય અને ક્યારેક વિસ્તાર કરે, નહીં તો સંક્ષેપ પણ કરે. તો કહે છે કે અમારા સંબંધી, કે અમારા કહેવાયેલા કે લખાયેલા વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે, અને તેના કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવા તે યોગ્યતાવાળું નથી. આપણને તો ના પાડે પછી આપણે કે શું કામ. આ વર્તમાન યુગનું આ એક લક્ષણ, શું કામ પણ સમજાવો તમે, પણ આજના સમજી શક એવી તારી સ્થિતિ નથી. અત્યારે ને અત્યારે તું સમજી જાય એવી સ્થિતિ તારી નથી. તો શું પરિણામ થાય કે તું બીજાને સમજાવવા જતા જે ક્લેશનું કારણ થાય છે પેલાને, એમ તને સાચું કારણ કહેતા પણ તને ક્લેશનું કારણ થશે. બીજું કઈ પરિણામ કઈ આવશે નહીં. તો ક્યારેક ક્યારેક એવા પ્રસંગો બને કે જ્યારે ગમ ખાવી પડે. શાસ્ત્રમાં શબ્દ શમ છે, સમાઈ જવું. ઉદય આવેલા અને ઉદય આવનારા કષાયોને સમાવી દો. તે સમયે વાત કરવાથી જો પરિણામ કંઈ નહીં આવે, અને તે સમયે જો તમે શાંત રહેશો. ઉપશમ એક આખો પ્રકાર છે. ઉપશમમાં કર્મનો નાશ નથી થતો, પણ એને સત્તામાં રહેલા કર્મોને ઉદયમાં આવતા રોકી શકાય છે. આટલું સામર્થ્ય તો આત્માનું છે, કર્મનું સામર્થ્ય છે. સમય આવે એટલે ઉદયમાં આવે જ. એ પુદ્ગલનું સામર્થ્ય છે, પણ એની સામે ચેતનાનું સામર્થ્ય છે કે જેવી વિચાર બળ અને આત્મવિચારનું બળ, ચૈતન્યનું બળ, ઉપયોગની જાગૃતિ હોય તો તે સમયે ઉદય સત્તામાં રહેલા કર્મને ઉદયમાં આવતા 48 મિનિટ સુધી રોકી શકે. અને એ સમયે પરિણામની ધારા જો ઉત્તરોત્તર ચડતી રહે તો સંકિત પણ થઈ જાય, નહીં તો ફરી પાછું કર્મ પોતાનું કામ કરે. તે સમયે એ પ્રદેશ ઉપર આવીને ખરી જાય, વિપાક આપી ન શકે. પ્રત્યક્ષ જેને જીવને કહીએ કે એવો એનો અનુભાગ, એનો રસ, એ ત્યારે જીવને વેદવાનો હોતો નથી. ઉપશમમાં રહેલા કર્મો એ સમયે એનું કામ કર્યા કરે છે. આ બધા ગણિતાનો યોગના સૂક્ષ્મ ગણિત છે. સ્થૂળ બુદ્ધિથી સમજમાં ન આવે, તર્કથી સમજમાં ન આવે, વાદ વિવાદથી પકડમાં નહીં આવે, પરંતુ ઉપશમ શબ્દને વારંવાર એનું ઘૂંટણ કરવાથી, એનું રટણ કરવાથી કે શમ શું છે ને ઉપશમ શું છે, ઉપશમમાં શું થાય, કર્મ રિયે કે નો રિયે, તો કે કર્મ છે સત્તામાં, ઉદયમાં નથી. તો એવી પ્રકારની સ્થિતિને સમજવા માટે જીવની એક ભૂમિકા જોઈએ. માત્ર સાંભળી લીધું તો એ કાયમ યાદ નહીં રહે. સમય હશે ત્યારે મદદમાં નહીં આવે, કારણ કે એને સાંભળ્યું છે. એનું મનન અને ચિંતન કરી અને આત્મસાત જો કરે, જ્ઞાનને આત્મસાત કરે, બોધને આત્મસાત કરે, અને એ બોધ પોતાનું બોધ બની જાય, પોતાનું બોધબળ બની જાય, તો જ્યારે પોતાને તદરૂપ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એ અંદરથી જવાબ આપે. માટે માત્ર કહેવાનું, સાંભળવાનું, બોલવાનું આ માત્ર નથી, આ તો એક ભૂમિકા છે, આ તો પ્રવેશની ભૂમિકા છે. એના પછી મનન, ચિંતન, નિધિ, ધ્યાસન, અનુપ્રેક્ષા અને સમાધિ, આ પાંચે પાંચ પ્રયોગમાંથી પસાર થઈ જાઓ. જે સાંભળ્યું છે બસ તે દિવસની મારી સમાધિનું સૂત્ર, એ કષાયોને સમાવવા, રોજ પૂછે સમાધિમાં શું કરું, સમાધિમાં જ્ઞાની પુરુષના વચનને મંત્ર બનાવી દે, મનન કરો, ચિંતન કરો, નિધિ ધ્યાસન, અખંડ ચિંતવન. તે દિવસનું આખા દિવસમાં ગમે તે કામ કરતા હોય, મન મહિલાનું રહે, યાદ રાખી લેવાનું, કાંતા દ્રષ્ટિ આવી જાય ત્યારે. કોઈ પણ કામ કરતા હોય તે દિવસનું ચિંતનનું સૂત્ર એક જ અને અખંડપણે. એ નિધિ ધ્યાસનમાંથી અનુપ્રેક્ષા થાય. એ અનુપ્રેક્ષા એવા પ્રકારની થાય કે એના જુદા જુદા જ્ઞાની પુરુષોએ શું શું કહ્યા છે એ સંદર્ભથી વિચારાય અને પછી એની ધારણા બની જાય. અનુપ્રેક્ષા વિના ધારણા ન બને, અને ધારણા બને છે ત્યારે ધ્યાન સરળ થઈ જાય છે. કારણ કે જે ધારણાનું તત્વ એને આત્મસાત કર્યું છે એ દીર્ઘકાળ સુધી એમાં રહે છે, આ ધ્યાન છે. દીર્ઘકાળ સુધી જ્ઞાની કહે છે કે અમારાથી કહેવાયેલા કે લખાયેલા વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે, અને તેના કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવા તે યોગ્યતાવાળું નથી. આ કૃપાળુદેવ સ્પષ્ટ કહે છે કે અમે જે કહીએ છીએ એના તમે કારણ પૂછશો નહીં. તો જ્ઞાનીને ક્યારે કારણ ન પૂછાય? આ કહે છે આજ્ઞાનું આરાધન. સર્વજ્ઞ ભગવાનને સ્તવના કરનાર મહાન આચાર્યો જબરજસ્ત બધા, એ એમ જ કે મારે તારું વચન પ્રમાણ. યશોવીજીજી મહારાજ આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં હજુ તો બીજી દ્રષ્ટિ છે બોધની, મિથ્યાત્વમાં છે. તોય કે છે શાસ્ત્ર ઘણા મતી થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ. આ ભૂમિકા મિથ્યાત્વની, એમાંથી સંકિત થવાનું છે કે શાસ્ત્ર ઘણા મતી થોડલી. અમારી મતી શું પ્રભુ? કે અમારા તમે તમારા કહેલા શાસ્ત્રોનો શ્રુતનો પારગામી થઈ શકીએ, એનો ભાવ જાણી શકીએ, એના રહસ્યો પકડી શકીએ, એના ભેદ આત્મસાત કરી શકીએ, એવી કોઈ અમારી મતિ છે નહીં. પણ તો શું કરવું? શાસ્ત્રને બાજુએ મૂકી દેવા? ના, શિષ્ટ વચન પ્રમાણ. આવા શાસ્તા પુરુષોએ જે કહ્યું છે એને પ્રમાણ માનીને ચાલવું, જ્યાં સુધી અનુભૂતિમાં એ જુઠ્ઠા સાબિત ન થાય ત્યાં સુધી. જેથી અનુભવ વિપરીત આવે આત્માનો, તેથી એને ગૌણ કરજે. ત્યાં સુધી આગળ વધવા માટેનો માર્ગ શું છે? તો કે શિષ્ટ વચન. શાસ્ત્ર છે માર્ગદર્શન કરે છે. તો અહીંયા કહે છે કે માટે તે યોગ્યતાવાળો નથી, તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે તો બીજા જીવોને ક્લેશ આદિનું કારણ થવાય છે. જો આ અમે કીધેલી વાતને તમે ભૂલી જશો, વિસર્જન થવાય છે એટલે તમે ગૌણ કરશો, કાઢી નાખશો કે હોય જ્ઞાની તો કીએ. ઘણીવાર આપણે આવું લાઇટલી લઈએ છીએ, આપણે જ્ઞાનીના વચનને લાઇટલી લઈએ છીએ, હળવાશથી લઈએ છીએ, હોય એ તો કીએ, પણ આપણે તો આમ જ કરવાનું હોય. એ કે છે જ્ઞાની બને ત્યાં સુધી કીએની જરૂરત ન હોય તો, અને કીએ ત્યારે પૂરી ગંભીરતાથી કીએ છે એવી સમજવાની આપણામાં ભૂમિકા હોવી જોઈએ. એ કે છે કે જો એ અનુસરવાની અંદર તમે વિસર્જન થવાય એટલે કે તમે એને ભૂલી જશો તો બીજા જીવોને ક્લેશ આદિનું કારણ થવાય છે. તો તમે બીજા જીવો માટે ક્લેશનું કારણ બનશો, ક્લેશનું કારણ બનશો. તે પણ હવે ક્ષાયિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે, અને તમને તો હવે અનુભવ થઈ ગયો. તમે બહુ કહેતા હતા તો જુઓ ક્ષાયિકની વાત આ ચર્ચાના ચકડોળે ચડી છે હવે, અને તમને અનુભવ થઈ ગયો શું નીકળશે એમાંથી. એટલે જે આગળ કહ્યું ને કે જે જીવો આટલી બધી જીવોને પ્રેરણા કરે છે કે આ કાળમાં ક્ષાયિક ન હોય, એ એટલી વાત જો આત્માને ગવેષવામાં કરશે તો આત્મજ્ઞાન વહેલું થશે. એટલો પુરુષાર્થ પણ નહીં કરે, સ્વરૂપ બદલાઈ ગયું. ગવેષણાનું સ્વરૂપ ન રહ્યું, અંતરશોધનું સ્વરૂપ ન રહ્યું, સમજણનું સ્વરૂપ ન રહ્યું, આગ્રહનું સ્વરૂપ થયું, મતાગ્રહનું થયું. વાત એ નહીં છે, પણ સ્વરૂપ કયું આવ્યું? મતાગ્રહનું, વ્યક્તિગત અભિમાનનું સ્વરૂપ આવ્યું. એટલે ધર્મની વાત નહીં સાંભળે હવે, એના પદની વાત આવી ગઈ, એના મોભાની વાત આવી ગઈ, એની મહત્તાની વાત આવી ગઈ. સત્ય નહીં પકડે, લોકોનું કલ્યાણ શું છે એ વાત નહીં પકડે, હુંપણું આવી ગયું. અહમ જ્યારે દ્રઢ થાય એટલે દુનિયા ગૌણ થાય. અને જ્ઞાનીની વિશેષતા છે કે જગતનું કલ્યાણ એ મુખ્ય, પોતાની મહત્તા નહીં. અમે જ્ઞાની નથી એમ કહ્યું તો અમને કંઈ વાંધો નહીં. પ્રભુ શ્રી લખે છે કે એકય સંબોધન ન કરો તો અમને કંઈ વાંધો નથી. અરે વંદનાદિ વ્યવહાર ન કરો તો અમને કંઈ વાંધો નથી. આપણા વંદનની વાત નથી થતી. હેમજા વિનાનું બધું હેલા કરે છે. આ બધી લૌકિક મહત્તાની અંદર આ જીવ અભિમાનમાં ક્યાં વયો જશે અને કેટલી આસાતના કરશે ધર્મસ્થાનમાં એને ખબર, ક્યારે કર્મોથી છૂટશે. તો અહીંયા કહે છે કે તમને હવે આટલું તો સમજાયું હશે, મેં કીધું એ જે કારણો જીવને પ્રાપ્ત થવાથી, જુઓ હવે કરુણા, જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિશે થતી અટકે છે. કેમ કે તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સત્પુરુષ સંબંધીને તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે. તેને વિશે આગ્રહપણે અન્ય અન્ય ચેષ્ટા કલ્પે છે અને ફરી તેવો જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે છે. જ્ઞાની કે છે, અરે જે કારણો જીવને જો આ ભવમાં પ્રાપ્ત થાય તો કલ્યાણનું કારણ થાય, એ તમારા કારણે, તમારા અગ્રહના કારણે, તમારા અતિરેકના કારણે એ જીવો, એને અજ્ઞાનપણે જે સત્પુરુષનું ઓળખાણ જ નથી પડ્યું એને વિશે તમારી પાસેથી આગ્રહપૂર્વકની વાત જાણીને એ સત્પુરુષથી વિમુખ થાય છે. મારા ભગવાનથી જગતનો કોઈ જીવ કલ્યાણનું કારણ પરમત્વ એનાથી વિમુખ થયો મારા કારણે, વિચારવા જેવું છે. કોઈનું કલ્યાણ થાય ન થાય આપણાથી એ તો પુણ્યની વાત છે, પણ કોઈના કલ્યાણમાં આપણે અવરોધ બનીએ, આપણે અંતરાયરૂપ થઈએ, સત્પુરુષની અવહેલના આપણા કારણે થાય અને જીવ એને ઓળખે નહીં વિમુખપણાને પામે એનું કારણ આપણે બનીએ. અરે આ ભવમાં જો એ જીવને આવું કારણ પ્રાપ્ત થાય તો કલ્યાણને પામે કે છે, એનું કલ્યાણનું કારણ એને આ ભવમાં પ્રાપ્ત થતું અટકે છે. કેમ કે એને તો કંઈ સત્પુરુષનું ઓળખાણ નથી. તો જેને પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સત્પુરુષ સંબંધીની, એવા સત્પુરુષ પ્રત્યે તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતચીત, હવે તમે જે મીચું મરચું ભભરાવીને જે કંઈ વાત કરી હશે કે આગ્રહથી ને અભિમાનથી વાત કરી હશે, એ તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે. ઓલાને એમ થાય છે કે આને તો કોઈ દી મળવું જ નહીં, આના ગુરુને કોઈ દી જોવા નહીં, આની કોઈ દી વાત સાંભળવી જ નહીં. આ જોને મીંડો છે કહેનાર પુરુષ, આની વાત એને કારણે થઈને જેને વિશેની વાત થાય છે એ સત્પુરુષ હોવા છતાં જગતના જીવો એના પ્રત્યે વિમુખપણાને પામે છે. સ્થિતિ સમજાય? વિમુખ થઈ જાય, વિમુખપણાને પામે છે. તેને વિશે આગ્રહપણે અન્ય અન્ય ચેષ્ટા કલ્પે છે. પછી તો સૌ પોતપોતાના આગ્રહથી કહે છે કે આમ છે ને આમ છે, અને ફરી તેવો જોગ થયે અને કદાચ એ પુરુષ મળે તો તેવું વિમુખપણું બળવાનપણાને પામે છે. ક્યાંક એવો પુરુષ મળી જાય જ્યારે તો પોતે તો આગ્રહથી એના વિશેનો પૂર્વગ્રહ દ્રઢ કર્યો છે, જબરજસ્ત દ્રઢ કર્યો છે. કેમ કે એને એના ભક્તોએ એવો ઉશ્કેર્યો છે આગ્રહને કારણે, એટલે ફરી જ્યારે મળે ત્યારે કે છે એ વિશેષ વિમુખપણું ઘણું કરીને બળવાનપણે પામે છે. એમ ન થવા દેવું હોય, આપણા થકી કોઈ જીવ સત્પુરુષથી વિમુખ ન થવા દેવો હોય તો શું કરવું સાહેબ? એમ ન થવા દેવું હોય અને આ ભાવને વિશે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય અને એ જે જીવ છે જે મને સત્પુરુષનો જોગ થયો એવો કદાચ અજાણપણે પણ એને પ્રાપ્ત થઈ જાય તો વખતે શ્રેયને પામશે, તો એને કલ્યાણનું કારણ મળી જશે એ જીવને. એમ ધારણા રાખીને, આવી ધારણા રાખજો કે મારે એને નથી સમજાવવું, એ સમજતો હોય તો મારે આગ્રહ કે વાદ વિવાદમાં પડવું નથી. હું મારી સ્થિતિ કે મને જે કાંઈ મળ્યું છે અને આપણું જોઈને એમ થાય કે આને મળ્યું છે એ સત્પુરુષ મળ્યો છે, આને મળ્યો છે એ કોક ગેબી પુરુષ, કોઈ ભેદી પુરુષ હોવો જોઈએ, નહીં તો આવું ન હોય. આનામાં આટલું પરિવર્તન, આની વાતમાં આટલી બધી નમ્રતા, આની વાતની અંદર આટલું બધું સત્યપણું, અને ઓલાને અજાણપણે જો એવો પુરુષ મળી જાય, શબ્દ મૂક્યો છે અજાણપણે, એ ચાઈને એને મળવા નથી આવતો, પણ ક્યાંક એને સેજે જોગાનું જોગ એ સત્પુરુષ જો મળી જાય તો કે છે શ્રેયને પામશે. આહા, મારા થકી જો એને જેને ઓળખતો નથી એના વિશે એને માત્ર સદભાવ જ થાય, સારું આપણે કહીએ છીએ પણ બતાવતો નથી, આ કુરુ પુરુષ કોણ છે કે આ કંઈ કહેતા નથી, આ કહે છે કે માર્ગનું સ્વરૂપ આવું છે, અમને કોઈ એ બતાવ્યા છે. જો આવું હોય તો પહેલાંને એમ થશે કે એ કહે છે જરૂર કોઈ પુરુષ પ્રાપ્ત પુરુષ હોવો જોઈએ, કોઈ દશાવાન હોવો જોઈએ, નહીં તો આવું બને નહીં. આની વાતની અંદર જે મધ્યસ્થતા છે, જે સરળતા છે, જે તત્વની સ્પષ્ટતા છે એ બને નહીં. આવો મળ્યો છે જરૂર કોઈ, એને જાણકાર મળ્યો છે, અને પછી અજાણપણે એવું માણસનું મુલાકાત થઈ ગઈ એની, ક્યાંક ઓહો આ ભાઈ કહેતા હતા એ જ આ, તો કે છે એ શ્રેયને પામશે. એમ ધારણા રાખવી કે હું જેને ઉપાસના કરું છું એવો પુરુષ અજાણપણે પણ કોઈને મળશે તો એનું શ્રેય થશે, માટે અત્યારે મારે એને પ્રગટ કરવો નહીં. તો શું કરવું? અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી બાહ્ય પ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. શું કરવું? અંતરમાં એ પુરુષને પ્રગટ રાખવો અને બાહ્યપણે તે પુરુષને ગુપ્ત રાખવો એ વધારે યોગ્ય છે. વધારે યોગ્ય કઈ દ્રષ્ટિએ? અન્ય જીવોના કલ્યાણના હેતુએ. આ ભાવમાં જ એને એવો યોગ થઈ જાય, એમાં આપણે અંતરાયરૂપ બનીએ નહીં. તે ગુપ્તપણું માયા કપટ નથી. વળી તમે કહેશો કે સાહેબ આ ગુપ્તપણું તમે અમને શીખડાવો છો, તમે તો સરળતાની વાત કરતા હતા. જ્ઞાની જાણે ને કે આને સમાધાન નહીં થાય પાછું. તે ગુપ્તપણું માયા કપટ નથી, કારણ કે તેમ વર્તવા વિશે માયા કપટનો હેતુ નથી, તેના ભવિષ્ય કલ્યાણનો હેતુ છે. આ વર્તન ગુપ્તપણે કરવાનું બાહ્યમાં ગુપ્ત અને અંતરંગમાં પ્રગટ, તો એનો હેતુ શું? આ ગુપ્તપણું ખરું, પણ ગુપ્તપણું એટલે દોષ નથી, ગુપ્તપણું એટલે કપટ નથી, ગુપ્તપણું એટલે માયા નથી. હેતુ શું છે? આખા જૈન દર્શન દ્રવ્યની વાત નથી, ભાવની વાત છે. તું શું કરસ એ નહીં, પણ કયા હેતુએ કરસ? એમ જ્ઞાની આ ગુપ્તપણાની શિક્ષા આપે છે. કયા હેતુએ આપે છે? કે તેમાં તેના જેની આગળ તું ગુપ્તપણું રાખસ, તારા ગુરુ વિશેનું, તારા સત્પુરુષ વિશેનું, એના વિશે તો પણ કે છે એના ભવિષ્ય કલ્યાણનો હેતુ છે. કે હું તો એટલા માટે નથી કહેતો આજથી એને ખોટે ખોટો પૂર્વગ્રહ થાય નહીં, એનું ખોટું માનસ બંધાઈ જાય નહીં, અને કદાચ અમારા ભગવાન સાથે જો એનો ક્યાંક જો ક્યાંક વાંચવામાં લખાણમાં જો ક્યાંક મળી આવશે તો એનું શ્રેય થશે. આજે હું આટલી આટલી વાત કરીશ અને એને ગાંઠ મારી દીધી હોય કે હવે કોઈ દી આત્મસિદ્ધિ હાથમાં જ ન લેવી. આ એટલા બધા આગ્રહથી વાત કરે, આમાં મને કંટાળી જાય. આ વચનામૃતની એટલી બધી વાત કરે છે કે સામાન્ય અભાવ થઈ જાય, કેમ કે રહસ્ય તો સમજી શકે નહીં અને પોતે પણ સમજી શકો ન હોય, એટલે વાત કેવી કરે? સમજ્યા તે સમાયા અને ન સમજ્યા તે ઉભરાયા. સમજણ વાળો માણસ કોઈની યારે વાત કરશે તો બે નું કલ્યાણ છે, પણ અણસમજણ વાળો વાત કરશે તો આ ઉભરાયો છે અને ઓલો ઉભગ્યા, એ બિચારો ઉભગી જશે કે હવે આમાંથી કોક મને છોડાવો. આ અણસમજણ વાળા ઉભરાયા અને એનાથી બાકીના જીવો ઉભગ્યા. ઉભગી જવું એટલે ખબર છે ને, અકળાઈ જવું, કંટાળી જવું, ઉભગી ગયા. એટલે જ્ઞાની પુરુષ કે છે કે સમજ્યા તે સમાયા. ભાઈ,